એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે ચિમામાંડા નગોઝી અદિચીની એક ખૂબ જ પ્રખ્યાત અને કહી શકાય કે પ્રભાવશાળી નવલકથા હાફ ઓફ એ યલો સન, એટલે કે અર્ધ પીળો સૂર્ય, વિશે થોડી ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ.
હા, અદિચી આજના સમયના સાહિત્ય જગતમાં એમનું નામ ઘણું મોટું છે.
બિલકુલ, ખાસ કરીને આફ્રિકી સાહિત્ય, પેલું ઉત્તર વસાહતી સાહિત્ય અને નારીવાદના સંદર્ભોમાં તો ખરા જ. એમની પેલી એક જ વાર્તાના જોખમવાળી વાત એ તો ખૂબ જાણીતી છે, નહીં?
ચોક્કસ. કે કેવી રીતે એક જ દૃષ્ટિકોણથી આપણે કોઈ સંસ્કૃતિ કે વ્યક્તિને જોઈએ તો આપણી સમજ કેટલી અધૂરી રહી જાય છે, અને હાફ ઓફ અ યલો સન આ વાતનું ઉત્તમ ઉદાહરણ છે.
ક્યારે પ્રકાશિત થઈ હતી આ? 2006માં ખરું ને?
હા, 2006માં, અને પછી 2007માં તો એને ઓરેન્જ પ્રાઇઝ પણ મળ્યો. આ પુસ્તક છે ને આપણને સીધા 1960ના દાયકાના નાઇજીરિયામાં લઈ જાય છે,
એટલે બ્રિટિશ શાસનમાંથી હમણાં જ આઝાદી મળી હોય એ સમય.
બરાબર, શરૂઆતમાં પહેલો ઉત્સાહ, આશાઓ, બધું જ હતું, પણ પછી
બહુ જલ્દી એ વંશીય તણાવમાં ફેરવાઈ ગયો, અને છેલ્ટે તો પેલું ભયાનક બાયાફ્રા યુદ્ધ થયું 1967-70 સુધી.
અને પેલું શીર્ષક અર્ધ પીળો સૂર્ય એ જ કેટલું સૂચક છે, બાયાફ્રાના ધ્વજ પરનો પેલો અધૂરો સૂર્ય.
હા, અધૂરી આશાઓનું પ્રતીક, સ્વતંત્રતાનું સપનું જે જાણે વચમાં ઝટકી ગયું.
એટલે આ ખાલી ઐતિહાસિક કથા નથી, એમાં પ્રેમ, પરિવાર, ઓળખ, વફાદારી અને ટકી રહેવાની મથામણ બધું જ એટલી સરસ રીતે ગૂંથાયેલું છે, વાચકને હચમચાવી દે.
બિલકુલ.
તો આજે આપણે આ જ પાત્રોના જીવનની સફર પર જઈશું અને યુદ્ધે એમના પર કેવી અસર કરી એ જોઈશું.
ચાલો ત્યારે શરૂઆત કરીએ 1960ના દાયકાની શરૂઆતથી, પેલું નસ્યુકા યુનિવર્સિટીનું વાતાવરણ.
હા, નસ્યુકા, ત્યાં પ્રોફેસર ઓદેનિંગબોનું ઘર, ગણિતના પ્રોફેસર, પણ એમનું ઘર એટલે જાણે બૌદ્ધિક અડ્ડો,
વિચાર મંથનનું કેન્દ્ર એમને.
બરાબર, નાઇજીરિયાનું ભવિષ્ય, રાજકારણ, આફ્રિકન સંસ્કૃતિ બધા પર ગરમાગરમ ચર્ચાઓ ચાલે. ઓદેનિંગબો પોતે ખૂબ ઉત્સાહી, ક્રાંતિકારી વિચારોવાળા,
અને આફ્રિકન એકતાના હિમાયતી. એમના ઘરમાં એક આશાનો માહોલ છે શરૂઆતમાં.
હા, એકદમ.
અને ત્યાં જ આપણને મળે છે ઉગવો, 13 વર્ષનો છોકરો, ગામડાથી આવેલો.
ઓદેનિગબોના ઘરે હાઉસબોય તરીકે એની આંખોમાં નવી દુનિયા જોવાની પેલી નવાઈ અને શીખવાની ધગશ દેખાય.
શરૂઆતથી જે એક નિરીક્ષક જેવો લાગે છે, નહીં, શાંતિથી બધું જોતો હોય એમ, આ પાત્રનું મહત્વ શું લાગે છે આગળ જતા?
ઉગવુંનું પાત્ર તો ખૂબ જ મહત્વનું છે. એ ખાલી નોકર નથી, વાર્તાનો અંતરાત્મા કહી શકાય.
અંતરાત્મા, રસપ્રદ.
હા, કારણ કે એની નિર્દોષ આંખોથી આપણે શરૂઆતનો આશાવાદ જોઈએ છીએ, અને પછી યુદ્ધની પેલી કઠોર વાસ્તવિકતા પણ. એનો જે વિકાસ થાય છે, એની નિર્દોષતાનું ખોવાવું, એ આખી નવલકથાનો મુખ્ય આધાર છે.
અને છેલ્લે જે ખુલાસો થાય છે એ તો, પણ એના પર પછી આવીશું.
હા, એની વાત પછી.
બરાબર, હવે વાત કરીએ ઓલાનાની. શ્રીમંત પરિવારની દીકરી, ભણેલી ગણેલી, ઇગ્બો સમુદાયમાંથી આવે છે. જ મોટી વાત છે પરંપરા અને આધુનિકતા વચ્ચેની પસંદગી, પ્રેમ માટે સમાજ સામે થવું.
અને એની એક જુડવા બહેન પણ છે, કાયનેને. દેખાવમાં સરખી પણ સ્વભાવ એકદમ વિરોધાભાસી.
હા, કાયનેને અત્યંત વ્યવહારુ, તીક્ષ્ણ બુદ્ધિ, થોડી અંતર્મુખી કહી શકાય, લાગણીઓ ઓછી બતાવે.
બિલકુલ સ્વતંત્ર મિજાજની. પિતાનો બિઝનેસ સંભાળે છે. બંને બહેનો વચ્ચે પ્રેમ છે, પણ પેલી એક પ્રકારની સ્પર્ધા, ખેંચતાણ એ પણ સતત દેખાય છે.
એમના સંબંધની જટિલતા પણ વાર્તાનો એક અગત્યનો ભાગ છે.
ચોક્કસ.
અને આ બધાની વચ્ચે એક બહારની વ્યક્તિ, રિચાર્ડ ચર્ચિલ, અંગ્રેજ લેખક.
હા, જે નાઇજીરિયન સંસ્કૃતિ, ખાસ કરીને પેલી પ્રાચીન ઇગ્બો ઉકવુ કળાથી આકર્ષાઈને આવ્યો છે
અને કાયનેને તરફ આકર્ષાય છે. બરાબર.
હા, રિચાર્ડનું પાત્ર એટલે પેલો આઉટસાઇડરનો દૃષ્ટિકોણ, જે સંસ્કૃતિને સમજવા માંગે છે, પોતાનું સ્થાન શોધવા માંગે છે, પણ કદાચ
ક્યારેય પૂરેપૂરો ભળી શકતો નથી.
બરાબર. તો આ શરૂઆતનો તબક્કો છે ને, એ આશા, બૌદ્ધિક ઉત્સાહ, પ્રેમ, પારિવારિક ગૂંચવણો, પરંપરા અને આધુનિકતાનો સંઘર્ષ આ બધાથી ભરેલો છે.
જાણે તુફાન પહેલાની શાંતિ. પાત્રો પોતાની જિંદગીમાં વ્યસ્ત છે, પણ પડદા પાછળ ઇતિહાસ બદલાઈ રહ્યો છે.
હા, અને એ બદલાવ આવે છે 1960ના દાયકાના મધ્યમાં.
પહેલા લશ્કરી બળવા.
હા, 1966માં.
હા,
બે થયા હતા ને.
હા, જાન્યુઆરી અને જુલાઈમાં.
હા, એનાથી દેશમાં અરાજકતા ફેલાઈ અને પેલી વંશીય હિંસા ભડકી ઉઠી, ખાસ કરીને ઉત્તરમાં રહેતા ઇગ્બો લોકો સામે.
આ ઘટનાઓ વાર્તાને કઈ રીતે વળાંક આપે છે?
આ ઘટનાઓ તો મતલબ કે વાર્તાનો આખો માહોલ જ બદલી નાખે છે. હવે રાજકીય ઓળખ એ અંગત સુરક્ષાનો સવાલ બની જાય છે.
જીવવાનો સવાલ.
હા
હા.
અને ઓલાનાનો એક અનુભવ એ આ બદલાવને એટલી ભયાનક રીતે રજૂ કરે છે ને, એ પોતાના સગાને મળવા કાનો જાય છે ઉત્તરમાં, અને ત્યાં એ ઇગ્બો વિરોધી નરસંહાર જુએ છે.
ઓ,
અને એ જે દૃશ્ય જુએ છે, એક સ્ત્રી પોતાની દીકરીનું કપાયેલું માથું એક તુમડામાં લઈને જતી હોય છે, એ એટલું ભયાનક છે કે ઓલાને ને વાચક બંને હચમચી જાય.
બાપરે.
બસ એ ક્ષણથી પેલો શાંતિનો ભ્રમ તૂટી જાય છે. યુદ્ધના કાળા વાદળો ઘેરાવા માંડે છે.
આ ખરેખર કંપારી છોડાવી દેવું છે, અને એ સ્પષ્ટ કરે છે કે સભ્ય સમાજનું આવરણ કેટલું પાતળું હોય છે, કેવી રીતે રાજકારણ વ્યક્તિગત જીવનને ક્ષણમાં તબાહ કરી શકે.
બરાબર. અને આ હિંસા અને અસલામતીના માહોલમાં જ પૂર્વ નાઇજીરિયાના ઇગ્બો નેતાઓ મે 1967માં બાયાફ્રા એક અલગ દેશની ઘોષણા કરે છે.
એમાં આશા પણ છે અને યુદ્ધનો ભય પણ.
હા, બંને. અને ફરી પેલો અડધો પીળો સૂર્ય, આશા અને અધૂરાપણુંનું પ્રતીક, એ કેન્દ્રમાં આવી જાય છે.
અને પછી યુદ્ધ શરૂ થાય છે.
હા.
આ યુદ્ધ પાત્રો પર કેવી અસર કરે છે? ચાલો ઓદેનિગ્બોથી શરૂ કરીએ. પેલો આદર્શવાદી પ્રોફેસર, એનું શું થાય છે?
યુદ્ધ છે ને, એ ઓદેનિગ્બોના આદર્શવાદને ભાંગી નાખે છે. પેલો આત્મવિશ્વાસુ બૌદ્ધિક માણસ એ એક હતાશ તૂટી ગયેલો શરણાર્થી બની જાય છે.
અને પેલી અંગત સમસ્યા પણ હતી ને, એની માતાના દબાણથી.
હા, યુદ્ધ પહેલા જ ઓલાનના નામને ગામની યુવતી સાથેના સંબંધથી એક બાળક જન્મે છે. એનાથી ઓલાનના સાથેના સંબંધમાં તિરાડ પડે છે, અને યુદ્ધની હતાશા, આ અંગત તણાવ, એ બધું મળીને એને દારૂ તરફ ધકેલે છે.
એટલે આદર્શોનું પતન.
દર્દનાક ચિત્ર છે.
અને ઓલાનના, જેણે પ્રેમ માટે બધું છોડ્યું હતું, એના પર શું વીતે છે?
ઓલાનના માટે તો આ ભયાનક સંઘર્ષનો સમય છે. શરણાર્થી તરીકેનું જીવન, ભૂખમરો, ડર, વિસ્થાપન, બધું જ સહન કરવું પડે છે.
પણ એ મજબૂત બને છે, નહીં?
હા, એની અંદરની તાકાત બહાર આવે છે. ઓદેનિગ્બોના વિશ્વાસઘાતથી એ તૂટી જાય છે. એક ક્ષણ માટે રિચાર્ડ સાથે સંબંધ બાંધીને બદલો પણ લે છે, પણ અંતે એ પેલી બેબી ઓદેનિગ્બો અને અમાલાની દીકરીને પોતાની દીકરી તરીકે સ્વીકારી લે છે.
એનું પાત્ર પ્રેમ, ક્ષમા અને ટકી રહેવાની માનવીય ક્ષમતા દર્શાવે છે.
બિલકુલ, અત્યંત વિપરીત સંજોગોમાં પણ.
અને ઉગવું, પેલો નિર્દોષ છોકરો, એના જીવનમાં શું વળાંક આવે છે?
ઉગુની નિર્દોષપાનો તો કરુણ અંત આવે છે યુદ્ધમાં. એને બળજબરીથી બાયાફ્રેન સૈન્યમાં ભરતી કરવામાં આવે છે. એ યુદ્ધની ક્રૂરતા જુએ છે, અને પોતે પણ એક ભયંકર હિંસામાં, સામૂહિક બળાત્કારમાં ભાગ લેવા મજબૂર થાય છે.
આ બહુ ગંભીર વાત છે.
હા, અને એનો અપરાધ ભાવ એને જીવનભર કોરી ખાય છે. એનું પાત્ર બતાવે છે કે યુદ્ધ કેવી રીતે સામાન્ય માણસને પણ અમાનવીય બનાવી શકે છે.
કાઈનેનેનું શું થાય છે? પેલી વ્યવહારુ, થોડી અંતર્મુખી લાગતી બહેન.
કાઈનેનેનું પરિવર્તન તો ખરેખર નોંધપાત્ર છે. યુદ્ધ દરમિયાન છે ને, એ પોતાની પેલી વ્યવસાયિક કુશળતાનો ઉપયોગ શરણાર્થી શિબિર ચલાવવા માટે કરે છે, અને અત્યંત કાર્યક્ષમ અને દયાળુ મેનેજર સાબિત થાય છે.
જે લાગણીઓથી દૂર રહેતી હતી.
હા, એ જ કાઈનેને હવે લોકોની પીડામાં ભાગીદાર બને છે, અને આ મુશ્કેલ સમયમાં ઓલાના અને એની વચ્ચેનું અંતર પણ ઘટે છે, બહેનો નજીક આવે છે.
સંકટ સમયે માણસની અંદરની શક્તિ બહાર આવે.
એક્ઝેક્ટલી.
ઉદાહરણ.
બરાબર.
અને રિચર્ડ, પેલો અંગ્રેજ લેખક, એનું શું?
રિચર્ડ એ બાયાફ્રા પ્રત્યે સહાનુભૂતિ રાખે છે. કાઈને સાથેનો સંબંધ પણ ગાઢ બને છે. એ યુદ્ધ વિશે લખવાનો પ્રયત્ન કરે છે, પણ
પેલો બહારનો હોવાનો અહેસાસ.
હા, એને સતત રહ્યા કરે છે. એ દુઃખને સમજી શકે છે, પણ પૂરેપૂરું જીવી નથી શકતો.
એટલે એના લેખનમાં એ મર્યાદા આવી જાય છે.
એક રીતે પશ્ચિમી દુનિયાની મર્યાદિત સમજનું પ્રતીક કહી શકાય.
કદાચ. અને અહીં એ નોંધવા જેવું છે કે અદિચી યુદ્ધના મેદાનો પર શું થયું એના કરતા
સામાન્ય લોકો પર શું વીત્યું એના પર વધુ ધ્યાન આપે છે. ભૂખમરો, પેલો કોશ્યોરકો રોગ, વિસ્થાપન, નૈતિકતાનું પતન.
હા, આ બધું અત્યંત સંવેદનશીલતાથી રજૂ કર્યું છે અને મને લાગે છે કે એ જ આ નવલકથાની ખરી તાકાત છે.
હું સહમત છું. એ યુદ્ધને કાળાધોળામાં નથી જોતી.
ના, માનવીય અનુભવની જટિલતા બતાવે છે. લગભગ 3 વર્ષ પછી જાન્યુઆરી 1970માં બાયાફ્રા શરણાગતિ સ્વીકારે છે, યુદ્ધ પૂરું થાય છે.
પણ કિંમત તો ચૂકવાઈ ગઈ હોય છે.
બહુ મોટી કિંમત. લોકો બરબાદ થયેલા નંસુકા પાછા ફરે છે, પણ ભવિષ્ય
અનિશ્ચિત છે. અને અંતે પેલી કાયદેનું ઘૂમ થવું એ પણ એક,
હા, એ બહુ દુઃખદ છે. યુદ્ધના છેલ્લા દિવસોમાં એ વેપાર માટે દુશ્મન વિસ્તારમાં જાય છે અને પછી ક્યારે પાછી નથી આવતી. શું થયું એનું કોઈને ખબર નથી.
એટલે એ યુદ્ધમાં ખોવાઈ ગયેલા અસંખ્ય લોકોનું પ્રતીક બની જાય છે.
બરાબર. એક અધૂરાપણાનો અહેસાસ, એક વણ ઉકેલાયેલો પ્રશ્ન, યુદ્ધ પછીના જીવનની અનિશ્ચિતતા, જાણે યુદ્ધ ક્યારે ખરેખર પૂરું થતું જ નથી.
એના ઘા રહી જાય છે
હંમેશા.
અને પછી પછી આવે છે પેલો અંતિમ ઘટસ્ફોટ, કે આ આખી વાર્તા એ ઉગવું લખી રહ્યો છે.
હા, એના પુસ્તકનું નામ પણ કેટલું સચોટ છે. જ્યારે અમે મરી રહ્યા હતા ત્યારે દુનિયા મૌન હતી.
આ ઘટસ્ફોટનું મહત્વ શું છે?
આ બહુ જ શક્તિશાળી છે. સીધો સવાલ એ થાય કે વાર્તા કોણ કહે છે, ઇતિહાસ કોણ લખે છે. રિચાર્ડ, પેલો પ્રોફેશનલ લેખક, એ નથી લખી શકતો,
કારણ કે એણે અનુભવ્યું નથી.
બરાબર. પણ ઉગવું, જેણે આ બધું સહન કર્યું છે, ભોગવ્યું છે, એ આખરે પેલું મૌન તોડીને પોતાની વાત, પોતાના લોકોની વાત કહી શકે છે.
એની વાર્તામાં તાકાત છે, કારણ કે જીવાયેલી છે.
હા, ઇતિહાસને નીચેથી, સામાન્ય માણસના દૃષ્ટિકોણથી ફરી લખવાનો આ એક પ્રયાસ છે.
ખરેખર અદ્ભુત. આખી નવલકથા આપણને કેટલા બધા વિષયો પર વિચારતા કરી દે છે. ઓળખનો પ્રશ્ન, પ્રેમની જટિલતા, વસાહતી શાસનનો વારસો
અને યુદ્ધની માનવીય કિંમત, સાથે જ ઓલાન્ના અને કાઇનેને જેવા પાત્રો દ્વારા સ્ત્રી શક્તિ અને સ્વતંત્રતાનો મુદ્દો,
અને છેલ્લે વાર્તા કહેવાની શક્તિ. કોની વાર્તા કહેવાય છે, કોની દબાવી દેવાય છે,
એનું રાજકારણ.
અદિચીની લખવાની શૈલી પણ કમાલની છે. નહીં,
ચોક્કસ. પેલા 3 મુખ્ય પાત્રોના દૃષ્ટિકોણથી વાર્તા કહે છે. ઉગવું, ઓલાન્ના, રિચાર્ડ. એટલે આપણને બહુ પરિમાણીય ચિત્ર મળે.
અને સમયમાં આગળ પાછળ જવાનું, યુદ્ધ પહેલા અને યુદ્ધ દરમિયાનના સમયની સરખામણી.
હા, એનાથી પેલી ખોટ, જે ગુમાવ્યું છે, એની તીવ્રતા વધી જાય છે.
પ્રતીકોનો ઉપયોગ પણ સરસ છે. પેલો અડધો પીળો સૂર્ય તો છે જ, પણ પાત્રોના વાળ, પેલી કલાકૃતિઓ.
હા, અને ભાષા, ઇગ્બો શબ્દો, નાઇજીરિયન અંગ્રેજીનો ઉપયોગ, વાતાવરણ એકદમ જીવંત લાગે.
અમુક સંવાદો કે વાક્યો તો યાદ રહી જાય. પેલું ઉગુના પુસ્તકનું શીર્ષક જ,
જ્યારે અમે મરી રહ્યા હતા ત્યારે દુનિયા મૌન હતી. આંતરરાષ્ટ્રીય સમુદાય પર સીધી ટિપ્પણી છે.
અને પેલી ઓલાન્નાને એની કાકીની સલાહ, તમારું જીવન ક્યારે કોઈ પુરુષનું છે તેમ ન વર્તવું.
તમારું જીવન તમારું છે અને ફક્ત તમારું જ. કેટલું શક્તિશાળી.
હા, અને શરૂઆતમાં ઓદેનિગ્બોનું પેલું વાક્ય, જો આ કેસ છે તો આપણે કેસ વિશે કંઈક કરવું જોઈએ, એનો આદર્શવાદ. અને પછી યુદ્ધની વાસ્તવિકતા સામે એ કેવી રીતે પોકળ સાબિત થાય છે,
એ પણ વિચારવા જેવું છે.
આ નવલકથા ખરેખર ઇતિહાસને
જીવંત માનવીય અનુભવોના સરવાળા તરીકે જોવાની પ્રેરણા આપે છે.
હા, અને એ યાદ અપાવે છે કે દરેક સંઘર્ષ પાછળ અસંખ્ય અંગત વાર્તાઓ હોય છે, જેને ભૂલવી ન જોઈએ.
અને ગમે તેવી પરિસ્થિતિમાં પણ માનવીય ગૌરવ, પ્રેમ, સંબંધો, એ ટકી રહેવાની કોશિશ કરે છે.
બિલકુલ. ભૂતકાળને યાદ રાખીને, તેમાંથી શીખીને આગળ વધવું, એ જ કદાચ સંદેશ છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.